ओम शांति, गुड मॉर्निंग। 27 ऑगस्ट 2026 ना रोजना बाप तथा द्वारा उच्चारायेला प्रातः मौलीना महावाक्य से मीठा बाळको, हवे आ बेहदनी जूनी दुनियानो विनाश थवानो छे। नवी दुनिया स्थापन थई रही छे, एटले नवी दुनिया मां चालवा माटे पवित्र बनो। मीठा बाळको, हवे आ बेहदनी जूनी दुनियानो विनाश थवानो छे। नवी दुनिया स्थापन थई रही छे, एटले नवी दुनिया मां चालवा माटे पवित्र बनो। प्रश्न छे, परमात्मा ना विषय मां आप बाळको कई वंडरफुल अर्थात अद्भुत वातो जाणो छो जे मनुष्यनी समजनी बहार छे। उत्तर छे, तमे कहो छो के जेम आत्मा ज्योतिर्बिंदु छे तेम परमात्मा पण अति सूक्ष्म ज्योतिर्बिंदु छे। આ વંડરફુલ વાતો મનુષ્યોની સમજથી બહાર છે, ઘણા બાળકો પણ આમાં મૂંઝાઈ જાય છે। બાબા કહે છે, બાળકો મૂંઝાવ નહીં, જો નાના રૂપમાં યાદ નથી રહેતી તો મોટા રૂપમાં યાદ કરો, યાદ જરૂર કરવાના છે। ગીત છે, રાત કે રાહી થક મત જાના, ઓમ શાંતિ। રૂહાની બાળકોને રૂહાની બાપ બેસી સમજાવે છે, એટલે બાળકોએ આત્મ અભિમાની થઈને બેસવાનું છે। આવું બીજી કોઈ જગ્યાએ સમજાવવામાં નથી આવતું। કોઈ પણ સાધુ સંત એવું નથી સમજતા કે આત્મ અભિમાની થઈને બેસો, આ એક જ બાપ સમજાવે છે, બીજા કોઈને કહેતા આવડશે નહીં, આ યુક્તિ કોઈ બતાવી નહીં શકે। આપ બાળકો પણ સમજો છો, આપણે આત્મા છીએ, આત્મા જ એક શરીર છોડી બીજું લે છે, ક્યારેક બેરિસ્ટર ક્યારેક ડૉક્ટર બને છે। આત્મા જ હમણાં પતિત બન્યો છે, પછી પાવન બનશે, આત્મામાં જ્ઞાન ધારણ થાય છે। બાપ નિરાકાર જ્ઞાનના સાગર છે, તો જરૂર આવીને જ્ઞાન સંભળાવશે ને। પતિત પાવન છે તો જરૂર આવીને પાવન બનાવશે, એ છે સુપ્રીમ પરમપિતા પરમાત્મા। હું તમારો બાપ સુપ્રીમ છું, નોલેજફુલ છું, મને પોતાનું શરીર નથી। આ બધું નોલેજ તમારો આત્મા ધારણ કરે છે તો તમારે આત્મ અભિમાની બનવાનું છે, દેહ અભિમાન નથી રાખવાનું। બીજી કોઈ એવી જગ્યા નથી જ્યાં સંભળવા અને સંભળાવવાવાળા બંને દેહી અભિમાની હોય। બાપ તો છે જ નિરાકાર, તે આવીને તમને રાજયોગ શીખવાડે છે, બાકી બધા મનુષ્ય છે જ દેહ અભિમાની। ભલે આ લક્ષ્મીનારાયણના માટે કહે છે એ આત્મ અભિમાની હતા, તો પણ દેહ અભિમાન તો રહે છે ને। આ જ્ઞાન પરમપિતા પરમાત્મા જ આવીને આપે છે, આપણને આત્માઓએ ધારણ કરવાનું હોય છે। આત્માને જ પતિથી પાવન થવાની યુક્તિ બતાવે છે। હમણાં આખી દુનિયાનો ડાઉનફોલ અર્થાત પતન છે, પછી રાઈઝ અર્થાત ઉત્થાન કરવામાં આવે છે। આ આપ બાળકો જાણો છો, ડાઉનફોલ એટલે ડિસ્ટ્રક્શન, વિનાશ, રાઈઝ એટલે કન્સ્ટ્રક્શન, સ્થાપના, સ્થાપના અને વિનાશ। તો સ્થાપના કોની? નવી દુનિયાની, સ્વર્ગની સ્થાપના, અને પછી જૂની દુનિયા હેલ, નર્કનો વિનાશ, ડિસ્ટ્રક્શન અને કન્સ્ટ્રક્શન। કળિયુગ છે જૂની દુનિયા, એનો વિનાશ જરૂર જોઈએ। વિનાશની નિશાની આ મહાભારે મહાભારત લડાઈ છે। મહાભારતનો વૃત્તાંત મહાભારત શાસ્ત્રમાં દેખાડે છે। બાપ બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે તો તે જરૂર નવી દુનિયાની કરશે ને। આ છે બેહદનો વિનાશ અને બેહદની સ્થાપના। બાપ જ નવું મકાન બનાવશે બાળકોના માટે, પછી જૂનું જરૂર ખલાસ કરાવશે। તમે સમજો છો, બાબા હવે નવી દુનિયામાં સ્થાપન કરી રહ્યા છે। તમો પ્રધાનથી પછી સત્તો પ્રધાન બનાવવા માટે આપણને તૈયાર કરી રહ્યા છે। વિનાશના માટે મહાભારતની લડાઈ પ્રસિદ્ધ છે, કહે છે આ તે જ સમય છે, તે જ સ્ટાર્સ અર્થાત તારાઓ આવીને એકબીજાને માયા છે, જે મહાભારતના સમયે હતા. આ સીડીમાં પણ લખાયું છે ભારતના ઉત્થાન અને પતનની અદ્ભુત કહાની. આ લાઇનમાં કલ્પ કલ્પ શબ્દ પણ આવવા જોઈએ. શરૂથી અંત સુધી મનુષ્ય 84 જન્મ લે છે, આ પણ તમારી બુદ્ધિમાં છે. મનુષ્યની બુદ્ધિને તો એકદમ ગોદરેજનું તાળું લાગેલું છે. આ વાતોને મનુષ્યોએ જાણવાની છે. આત્માઓ અહીં શરીર ધારણ કરે છે પાર્ટ ભજવવા. તો આ ડ્રામાના આદિ મધ્ય અંતના ક્રિએટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર્સ વગેરેને જાણવા જોઈએ ને. હમણાં તમને ડ્રામાના આદિ મધ્ય અંત, હુ ઇઝ હુ અર્થાત કોણ કોણ છે, આખા ડ્રામાની ખબર પડી ગઈ છે શરૂથી લઈને અંત સુધી. તો બાપ દ્વારા આ નોલેજ બધી મળી રહી છે. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે આને કહેવાય છે રૂહાની નોલેજ. શારીરિક જ્ઞાનને ફિલોસોફી અર્થાત તત્વજ્ઞાન કહેવાય છે. સ્પિરિચ્યુઅલ નોલેજ રૂહાની નોલેજને જ્ઞાન કહેવાય છે. હવે આ બધી વાતો બાળકોની બુદ્ધિમાં બેસાડી છે. બાળકો જાણે છે હવે 84 જન્મનું નાટક પૂરું થાય છે. હવે આપણે પાછા જઈએ છીએ, પરંતુ પતિત કોઈ પાછું જઈ ન શકે. નહીં તો આટલા જપ તપ તીર્થ વગેરે કેમ કરે? પવિત્ર બનવા માટે ગંગા સ્નાન કરવા જાય છે, પરંતુ એનાથી કોઈ પાવન તો બની નથી શકતું. એટલે પાછું કોઈ જઈ ન શકે. ગપ્પા તો બહુ જ લગાવે છે કે ફલાણા પાર નિર્વાણ ગયા, જ્યોતિ જ્યોત સમાયા. બાપે સમજાવ્યું છે પાછું કોઈ જતું નથી, બધા એક્ટર્સ અહીં જ છે. હમણાં નાટક પૂરું થાય છે તો બધા સ્ટેજ પર ઉભેલા છે. હમણાં બધા અહીં હાજર છે. મનુષ્યને ખબર નથી કે બૌદ્ધિ ક્રિશ્ચન વગેરે ક્યાં છે. તમે સમજો છો જે બધા આત્માઓ ઉપરથી અહીં આવ્યા છે તે બધા આ સમયે તમો પ્રધાન છે. તમો પ્રધાનથી સત્તો પ્રધાન કલ્પ પહેલા પણ બન્યા હતા. બાપ જ આવીને સ્થાપના વિનાશ કરાવે છે. કહે પણ છે કે આ જ્ઞાન રાજાઓના રાજા બનાવવા વાળું છે. આ બેહદના બાપે કહ્યું છે કે હું તમને રાજાઓના રાજા બનાવું છું. કૃષ્ણ તો સ્થાપના નથી કરાવતા. ક્રિએટર બાપ છે. બાપ જ આવીને સમજાવે છે કે તમે મને બોલાવો જ ત્યારે છો જ્યારે સૃષ્ટિ પતિત છે. એવું નથી કે હું નવી સૃષ્ટિ રચું છું. જેમ દેખાડે છે પ્રલય થયો, આ બધું ખોટું છે. મનુષ્ય બોલાવે જ છે કે હે પતિત પાવન આવો, તો જરૂર પતિત દુનિયામાં આવશે ને. બાપ જ આવીને કૃષ્ણપુરીના સાક્ષાત્કાર કરાવે છે. દેખાડે છે કૃષ્ણ પીપળાના પાન પર સાગરમાં આવ્યા. આ છે ઠીક વાત. નવી દુનિયામાં ફર્સ્ટ અર્થાત પહેલા કૃષ્ણ જ આવે છે. સાગરમાં નહીં, પરંતુ ગર્ભમહેલમાં આવે છે. અંગૂઠો ચૂસતા ખૂબ આરામથી ગર્ભમહેલમાં રહે છે. સતયુગમાં જે પણ બાળકો હોય છે ગર્ભમહેલમાં રહે છે. તેમણે ગર્ભમહેલની વાતને પછી સાગરમાં પત્તા અર્થાત પાંદડા પર બેસી બતાવી છે. તે બધી છે ભક્તિ માર્ગની વાતો. બાપ આ બધા શાસ્ત્રોનો સાર બેસી સમજાવે છે. અહીં ગર્ભજેલમાં રહે છે ત્યારે કહે છે અમને બહાર કાઢો, પછી અમે પાપ નહીં કરીશું. પરંતુ રાવણની દુનિયામાં પાપ તો થાય જ છે, છતાં પણ પાપ કરવા લાગી જાય છે. તમે અર્ધો કલ્પ જેલ બર્ડ્સ બની જાઓ છો. ચોર લોકોને જેલ બર્ડ્સ કહેવાય છે. બહાર નીકળે પછી પણ ચોરી કરતા રહે છે અને જેલમાં જવું પડે છે, એટલે જેલ બર્ડ્સ કહેવાય છે. બાપે સમજાવ્યું છે આ રાવણ રાજ્ય છે, ત્યાં તો આ વાતો હોતી જ નથી. તે છે જ રામ રાજ્ય, ત્યાં ન ગર્ભ જેલ છે અને ન તે જેલ હોય છે. અહીં તો કેટલા મનુષ્ય જેલમાં પડ્યા છે. ગર્ભ જેલ છે તો તે પણ જેલ છે, ડબલ જેલ છે. કળિયુગનો અંત છે ને? તો બાપ સમજાવે છે, આપ બાળકો હમણાં કન્સ્ટ્રક્શન કરી રહ્યા છો. રાઈઝ અને ફોલ અથવા ઉત્થાન અને પતન દરેક કલ્પ થતું જ રહે છે. રાઈઝ અને ફોલ દુનિયાનું થાય છે, એમાં મુખ્ય પાઠ છે ભારતનો. ગાતા પણ રહે છે આત્મા પરમાત્મા અલગ રહ્યા બહુકાળ, તો એનો પણ હિસાબ જોઈએ ને, કયા આત્માઓ બહુકાળથી અલગ રહ્યા છે. પહેલા દેવી દેવતા ધર્મના આત્માઓ આવે છે પાઠ ભજવવા. હમણાં તે દેવતા નથી જે રાજ્ય કરીને જાય છે, એમના ચિત્ર નિશાનીઓ રહે છે. રાજા એ તો ખતમ થઈ ગઈ, હેવન ખલાસ અર્થાત પૂરું થઈ જાય છે તો પછી હેલ થાય છે, પછી હેલ ખલાસ થાય છે તો હેવન બને છે. તો નવી દુનિયાનું કન્સ્ટ્રક્શન થાય છે અને હેલનું ડિસ્ટ્રક્શન થાય છે. કન્સ્ટ્રક્શન માટે બાળકો જોઈએ ને, રહેવાવાળા પણ તમે છો. પહેલાં તો તમારે દૈવી ગુણોવાળા દેવતા બનવું પડે. આ પણ ગાયન છે, મનુષ્યથી દેવતા કીએ કરત ન લાગી વાર. મૂત પલીટી મનુષ્ય છે ને, ભગવાન વાચ, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન બનવાનું છે. આ મૃત્યુલોકનો જ છે જ અંતિમ જન્મ, આમાં પવિત્ર બનવાનું છે. આ સારી રીતે સમજાવવું જોઈએ. આપણે આ મૃત્યુલોકનો અંતિમ જન્મ પવિત્ર રહીએ છીએ. બાપ કહે છે આ વિકારો પર જીત મેળવવાથી તમે વિશ્વના માલિક બનશો. બાળકો પણ સાંભળીને પછી બીજાઓને સમજાવે છે કે આ જૂની દુનિયાનો વિનાશ સામે ઊભો છે. આ તે જ મહાભારતની લડાઈ છે. કામ મહાશત્રુ છે એટલે પ્રતિજ્ઞા કરો. હમણાં તમે સમજો છો અમે પવિત્ર બનીએ છીએ. આ જૂની દુનિયાનો વિનાશ જરૂર થવાનો છે, એમાં પહેલા પવિત્ર જરૂર બનવાનું છે. વિનાશ થાય છે પછી તો વાત ન પૂછો, હાહાકાર થઈ જાય છે. ખૂબ ભારે મોત છે, તમે જોઈ પણ નહીં શકો. કોઈનું ઓપરેશન થાય છે તો જો કમજોર લોકો ઊભા નથી રહેતા, પડી જાય છે, એટલે ડૉક્ટર લોકો ફેમિલી અર્થાત પરિવારને તો પરવાનગી નથી આપતા. આ તો કેટલું ભારે ઓપરેશન હશે, એક બેને મારતા રહે છે. આ છે ગંદી દુનિયા, કાંટાઓનું જંગલ. સતયુગને કહેવાય છે ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ફૂલોનો બગીચો. તો દેવતાઓ ચૈતન્ય ફૂલ છે ને? મનુષ્ય તો સમજે છે કે બહિષ્ઠ અર્થાત સ્વર્ગમાં કોઈ ફૂલોનો બગીચો હોય છે. જે સાંભળે છે તે કહી દે છે ગાર્ડન ઓફ અલ્લાહ કહે છે ને, પછી ધ્યાનમાં પણ ગાર્ડન જોશે. અલ્લાહે હાથમાં ફૂલ આપ્યું, બુદ્ધિમાં જ ખુદાઈ અર્થાત બગીચો છે. ભક્તિ માર્ગમાં સાક્ષાત્કાર કરવા માટે ભક્તિ કરે છે તો સાક્ષાત્કાર થયો તો કહેશે સર્વવ્યાપી છે ને. જે પાસ અર્થાત ભૂતકાળ થયું તે ફરી થશે. બાળકો જે પોશાકમાં જેમ આવ્યા છે એવા પોશાકમાં પછી કલ્પ બાદ આવશે. ડ્રામાને કોઈ સારી રીતે સમજે છે તો બાબાની પાસે કોઈ આવે છે તો બાબા પૂછે છે પહેલા ક્યારે આવ્યા છો? કહે છે હા બાબા, આપથી કલ્પ પહેલા પણ મળ્યા હતા, તમારાથી વર્ષો લેવા આવ્યા હતા. બાપ પૂછે છે શું પદ મેળવ્યું હતું? બાબા મમ્મા કહો છો તો જરૂર એમના જ વંશજમાં આવશો. બાબા કહે છે એવો પુરુષાર્થ કરો જે ઉચ્ચ પદ મેળવો. આ બધી વાતો તમારી બુદ્ધિમાં છે, બરોબર લડાઈ પણ છે, નર્ક વિનાશ તો થવાનો જ છે. તમારી પાસે ચિત્ર બહુ જ ફર્સ્ટ ક્લાસ છે. આ કૃષ્ણનું બે ગોળાવાળું ચિત્ર પણ છપાવવું જોઈએ, એમાં બહુ જ સ્પષ્ટ છે. સ્વર્ગના દ્વાર ખુલે છે તો નર્ક તરફ લાત છે, તમારું પણ મુખ છે સ્વર્ગ તરફ. આ તો બિલકુલ એક્યુરેટ વાત છે. જાણો છો, હવે આપણે ઘરે જવાનું છે તો ઘરને જ યાદ કરવું પડે, જૂની દુનિયાને ભૂલવી પડે. આને કહેવાય છે બેહદનો વૈરાગ્ય. જૂની દુનિયાને છોડી આપણે બાબા પાસે જઈએ છીએ, યાદની યાત્રાથી જ જઈશું. મુખ્ય છે જ યાદની વાત. યાદ તો બધા કરે છે ને. હમણાં બાપ યથાર્થ વાત આવીને સમજાવે છે કે મને યાદ કરો. આ છે અવ્યભિચારી યાદ, તે પણ અર્થ સહિત. તમે જાણો છો શિવ બાબા પણ બિંદુ છે, પોતાને પણ આત્મા બિંદુ સમજો, બાપને પણ બિંદુ સમજો. નવી વાત જોઈ ભૂલી જાય છે, પોતાને આત્મા સમજી પછી બાપને અને પોતાના ઘરને યાદ કરવાનું છે. અચ્છા, બિંદુ નાનું લાગે છે, ઘર તો મોટું છે ને. ઘરને યાદ કરો, બાબા પણ ત્યાં રહે છે. હું અને તમે ત્યાં જઈશું જ્યાં બાબા રહે છે. બિંદુ યાદ નથી આવતું. અચ્છા, ઘર તો યાદ આવે છે ને. તે છે શાંતિધામ અને તે છે સુખધામ. આ છે દુઃખધામ. હમણાં તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર ભણી રહ્યા છો, પછી સુખધામમાં આવી જશો. બાપના બાળકો છો તો જરૂર સ્વર્ગની બાદશાહી જોઈએ. કલ્પ પહેલા પણ શિવ બાબા આવ્યા હતા, સ્વર્ગની બાદશાહી આપી હતી, તમે ભૂલી ગયા છો. બાપ કહે છે હમણાં ફરી આવ્યો છું તમને આપવા. કેટલી વાર તમે રાજાએ લીધી અને ગુમાવી છે, અગણિત વાર વારસો લીધો છે, તો પણ એવા બાપને ભૂલી કેમ જાઓ છો? માયાના તોફાનથી બહુ જ લડાઈ આવે છે, એટલે નાટક પણ દેખાડે છે. માયા એ તરફ ખેંચે છે, પ્રભુ આ તરફ ખેંચે છે. જ્ઞાનમાં વિઘ્ન નથી પડતા, યાદમાં વિઘ્ન પડે છે, એમાં જ મહેનત છે. હવે બાપ કહે છે મહારથી બનો, આ જૂની દુનિયાને તો આગ લાગવાની છે. આ યજ્ઞમાં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે, તો મહાવીર પણ બનવાનું છે. આપ બાળકોએ અખંડ અટલ અડોલ રાજ્ય મેળવવાનું છે. તમારો બુદ્ધિયોગ બાપની સાથે એવો રહે જે ભલે કેટલા પણ તોફાન આવે માયા કાંઈ કરી ન શકે. આ છે તમારી અંતની અવસ્થા. જ્યારે ટ્રાન્સફર થવાનું હોય છે, જેમ સ્કૂલમાં પરીક્ષા અંતમાં હોય છે, તમારી માળા પણ અંતમાં બનશે. તમને ખૂબ સાક્ષાત્કાર થશે, ફલાણા આ બનશે, ફલાણા એ બનશે, આ દાસી બનશે, એ બધું બતાવશે. એ સમયે તો કાંઈ પણ કરી નહીં શકો, પછી પસ્તાવવું પડશે. આ અમે શું કર્યું, શ્રીમદ પર કેમ નહીં ચાલ્યા, પરંતુ અંત સમયમાં કાંઈ થઈ નહીં શકે, આવું ઘણા પસ્તાય છે. મનુષ્ય કોઈનો ખૂન કરી પછી અંતમાં પસ્તાય છે, પરંતુ ખૂન તો થઈ ગયું, પછી શું કરી શકશે? એટલે બાપ કહે છે ગફલત નહીં કરો, પોતાનો પુરુષાર્થ કરતા રહો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, 84 જન્મોનું નાટક હમણાં પૂરું થાય છે. પાછું ઘરે ચાલવાનું છે એટલે આત્મા અભિમાની રહી પાવન બનવાનું છે. દેહ અભિમાન મટાવવાનું છે. બીજી પોઈન્ટ છે, અર્થ સહિત પોતાને આત્મા બિંદુ સમજી બિંદુ બાપની અવ્યભિચારી યાદમાં રહેવાનું છે. મહાવીર બની પોતાની અવસ્થા અડોલ અચળ બનાવવાની છે. વરદાન છે, વ્યર્થના લીકેજને સમાપ્ત કરી સમર્થ બનવા વાળા કમ ખર્ચ બાલા નશીન ભવ. વ્યર્થના લીકેજને સમાપ્ત કરી સમર્થ બનાવવા વાળા કમ ખર્ચ બાલા નશીન ભવ. સંગમયુગ પર બાપ દાદા દ્વારા જે પણ ખજાના મળ્યા છે તે સર્વ ખજાનાઓને વ્યર્થ જવાથી બચાવો તો કમ ખર્ચ બાલા નશીન બની જશો. વ્યર્થથી બચાવ કરવો અર્થાત સમર્થ બનવું. જ્યાં સમર્થિ છે ત્યાં વ્યર્થ જાય આ નથી થઈ શકતો. જો વ્યર્થનું લીકેજ છે તો કેટલો પણ પુરુષાર્થ કરો મહેનત કરો પરંતુ શક્તિશાળી બની નહીં શકો. એટલે લીકેજને ચેક કરી સમાપ્ત કરો તો વ્યર્થથી સમર્થ થઈ જશો. સ્લોગન છે, પ્રવૃત્તિમાં રહેતા સંપૂર્ણ પવિત્ર રહેવું આજ યોગી કે જ્ઞાની તું આત્માની ચેલેન્જ છે. પ્રવૃત્તિમાં રહેતા સંપૂર્ણ પવિત્ર રહેવું આજ યોગી કે જ્ઞાની તું આત્માની ચેલેન્જ છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, અપવિત્રતાના બીજને સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનાવો. આજની પોઈન્ટ છે, પરમાત્મા જ્ઞાનની નવીનતા પવિત્રતા છે. ફલકથી કહો છો ને કે આગ અને રૂહ સાથે રહેતા પણ આગ નથી લાગતી. તમે લોકો ભાષણોમાં પણ કહો છો કે પવિત્રતાના વગર યોગી તો આત્મા જ્ઞાની તો આત્મા બની જ ન શકે. તો આ ચેલેન્જ હવે પ્રેક્ટિકલ રૂપમાં લાવો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.